श्री कुंदकुंद आचार्य देव विरचित समयसार जी परमागम एमा पूज्य गुरुदेव सिंह प्रवचन आपणे सांभळ्युं। आश्चर्य लागे एवं छे के 72 गाथा चालती थी, एमांथी वळी 372 गाथा अने 221 नंबरनो कळस ने एना पछी शुं लीधुं, प्रवचन सारनी 189 गाथा, પછી કલશ ટીકામાંથી એક કળશનો આખો આખો ગુરુદેવસિંહ વાંચ્યો, એના પછી બનારસીદાસજીના નાટક સમયસારમ પદ્ય આખું વાંચ્યું, અને ફરીથી પાછી એ કળશ 219 ને લીધો અને 372 ગાથાની ટીકા લીધી। કંઈક શું વિશેષતા શું લાગી હશે એ વિષય લઈએ એ પહેલા આજથી આપણા માટે એક આપણી ભાવનાની પૂર્તિ થઈ એનો એક પ્રસંગ આપણે ઉજવો તો એનો વાર્ષિક દિવસ આવે છે। જ્યાં ભાવનાની પૂર્તિ નથી ત્યાં માત્ર ક્રિયાથી કંઈ લાભ થવાનો નથી। જે કંઈ કરીએ છીએ આપણે, જીન મંદિર બનાવ્યું, જીનેન્દ્ર દેવની પ્રતિષ્ઠા થઈ, નિરંતર અહીંયા પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન ચાલે છે, સ્વાધ્યાય ચાલે છે, આ બધું સેના માટે છે? એક માત્ર એક કાર્ય કરવા માટે છે કે બધા થાય છે એવી રીતે કે એની પાછળ મારી કંઈક ભાવના અને આત્મહિતનું ફળ? આત્મહિતની જો ભાવના નથી તો આ કાર્યની કોઈ સાર્થકતા નથી। મકાન બનાવ્યું હોય અને પછી રહેવા ન જવાય તેને સાર્થક પણ શું છે? મહા સદભાગ્ય એક તો આવા જેમ પૂજામાં આવ્યો, કેટલા કલ્પકાળ પછી આવો, 2.5 તીર્થની અંદર 170 તીર્થંકરો હોય એવો ઉત્કૃષ્ટ કાળ આવતો હોય। અજિતનાથ ભગવાનના સમયમાં એ થયું હતું। એવી જ રીતે આપણે વિચારવા જેવું છે, આ ભવ સમુદ્રમાં ડૂબતા ડૂબતા, ભવવનમાં રખડતા રખડતા, આવા હુંડા અવસરપીણી કાળમાં ભરત ક્ષેત્રમાં જૈન કુળમાં જન્મ લઈ સાચા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ બને અને ખરી રીતે વિચારીએ કે તું આત્મા પરદ્રવ્યનો કરતા નથી એવા શબ્દો પણ કાને પડવા મહાસદભાગ્ય છે। જે વખતે આખું જગત કરતા બુદ્ધિમાં શું કહેશે એને સપડાઈ ગયો છે, એક તો અભિપ્રાય છે અને 12મા ઉપદેશ પણ એ જાતનો છે। એમાંથી આવું કેટલી ગુરુદેવસિંહ મૂળ સમયસારમાં કયા શબ્દ ઉપરથી બહુ વજન, એમાં અયોગ્યતા શબ્દ છે અને ગુરુદેવ એના માટે કયો શબ્દ વાપર્યો, અલાયક, આમ જેને આકરો કોઈ એમ કહે ને કે તારી તાકાત નથી આમ, એને શું લાગે, ઝાડ લાગે ગુજરાતી કહે ને, આખે તમે શું સમજો છો હું ન કરી શકું। અહીંયા આચાર્યદેવ કહે છે ગુરુદેવ તું એક વાર તો પડદેવનું કરી દેખાડ, અલાયક છે, તારી વાત નથી કરતા, ક્યાંની વાત શરૂઆત કરી હતી અલાયક, પછી સર્વજ્ઞ ભગવાન વાણી કહેવાને માટે અલાયક છે, ક્યાંથી વાત લીધી, કેવા છે સર્વજ્ઞ ભગવાન, પણતીમાં જોઈએ તો અનંત વીર્ય છે અને 12થી જોઈએ તો ઉત્કૃષ્ટ પુણ્યનો યોગ છે, એ પણ જો કરવાને લાયક નથી તો આપણે તો શું છે, નથી પણતીમાં કોઈ ક્ષોભસમની એટલી અધિકતા અને નથી ભાઈમાં એવા પુનના યોગ કે કરવા છે। તો એ આવી વાત આપણને અહીંયા સાંભળવા મળે એવો યોગ મળ્યો અને જીવનમાં એટલી પણ એક ભાવના ન જાગે, બહારના કાર્યોમાં અતિ ઉત્સાહથી જોડાઈએ કરીએ કે ન કરીએ અંતે ઉદયાધીન છે, ગમે તેટલી એક કરતા બુદ્ધિ કરીએ, ગમે તેટલું કૈરાપણાનું વ્યવસ્થા કર્યાનું અભિમાન કરીએ, અંશ માત્ર પણ ઈચ્છાને અનુરૂપ કાર્ય થતું નથી, કાર્ય તો ન થાય, અસર કે પ્રભાવ પડે એવું પણ નથી. કમસે કમ આવા યોગમાં આત્મહિત માટે અલ્પ નિવૃત્તિ, એવું ના 24 કલાક અહીંયા પ્રોગ્રામ ચાલે ને 24 કલાક એમને, કમસે કમ એક મને આત્માના હિતને માટેનું જ્યાં પોષણ મળે છે, જ્યાં મને એ કરવાની ઉત્સાહ ભાવના જાગે છે, એવા પ્રસંગમાં હું કેમ ન જોડાઉં એવી ભાવનાથી આપણે ચાલે છે. એમાં પણ એક પૂજન વિધાન 170 તીર્થંકરોનું, એ ઉત્કૃષ્ટ કાળ જોનારા એ સદભાગ્ય હશે. અમે પણ અત્યારના એવી ભાવનાથી પૂજન કરીએ જાણે અમારા જૈન મંદિરમાં 170 તીર્થંકર ભગવાન પધાર્યા છે, બિરાજમાન છે, અને અમે એમાં એક કડી લીધી હતી ને, હે ભગવાન આપ કેવા છો? પૂજ્ય છો. અને અમે કેવા છીએ? પૂજારી છીએ. હવે એવો ભેદ પણ મટાડી દેવો છે. પ્રવચન સારની પહેલી 5 ગાથામાં અદ્વૈત નમસ્કાર કરીએ. સમયસારમાં એના માટે પહેલી ગાથામાં કયો શબ્દ વાપર્યો છે? ભાવ નમસ્કાર, સ્તુતિ, ભાવ દ્રવ્ય સ્તુતિથી શબ્દ છે ને, એ અહીંયા પ્રવચન સારમાં બીજા શબ્દોમાં કે હે ભગવાન આવો ભેદ પણ હવે આપ પૂજ્યને હું પૂજારી એવા ભેદજન્ય વિકલ્પ પણ છૂટીને હું પણ અભેદ મારા આત્મામાં એકાકાર, જેમ આપ ત્રણકાળ ત્રણલોકને જાણો છો, વાણી છૂટે છે અને આપ કેવા છો? કેવા છો આપ? બે પ્રકાર, ભગવાન તીર્થંકર પરમાત્મા ત્રણકાળ ત્રણલોકને જોવે છે, વાણી છૂટે છે અને ક્યાં એકાકાર છે? સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીનવા, એમ આવે છે ને, દેવી સમોસળમાં નહીં રાગ કિંચિત, ધૂલી મલિન પર જ્યાં નહીં, ધૂલી સમોસરણ કેવળ જ્ઞેય. અને કોઈ ઇન્દ્ર આદિ સ્તુતિ કરે, ઇન્દ્રાણી સ્વસ્તિ કરે, ચા નથી જ્ઞેય જ્ઞેયોમાં તુજે પરિણતી સન્મુખ. એવી જ રીતે આપણે વિચારવા જેવું છે કે આપણે કોઈ પરદેવના પ્રણમનો કાર્ય થઈ રહ્યા છે, હવે મારે એની સન્મુખતા કરવી નથી, મારા આત્માનું હિત છોડીને એક ક્ષણ માટે પણ હવે મારે આત્માનું અહિત થાય એવું કાર્ય ન. તો સુંદર રીતે ગુરુદેવજીએ વિષય આજ લીધો. આપણે પણ આપણી ભાવનાથી જૈન મંદિર બન્યું છે તો આપણી ભાવનામાં નિરંતર વૃદ્ધિ થાય એવો પ્રયાસ કરીએ. તે 170 તીર્થંકરની પૂજનના અવસરમાં આજે આપણે એક પહેલો મેરો, આપણે જે રહીએ છીએ જંબુદ્વીપ છે, અને જંબુદ્વીપનું પણ મધ્ય સુદર્શન મેરુ, અને એનું પૂર્વ અને પશ્ચિમમાં વિદેહ ક્ષેત્ર છે, ઉત્તરમાં એરાવત છે અને દક્ષિણમાં ભરત. તો પૂર્વમાં એ 16 વિદેહના ક્ષેત્ર છે અને પશ્ચિમમાં પણ 16 છે. એ રીતે 20 તીર્થંકર તો ઓછામાં ઓછા શાશ્વત હોય જ છે. આ તો ઉત્કૃષ્ટ વધે ત્યારે બધા એક એક ક્ષેત્રની અંદર, જે અત્યારના આપણે જંબુદ્વીપમાં વિચારીએ તો ક્યાં છે તીર્થંકર જે શાશ્વત હોય છે અત્યારના? કે સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી અને સુભાવ, એવા 4 તીર્થંકર એ સદાય હોય છે. અને જ્યારે ધર્મનો ઉત્કર્ષ કાળ હોય ત્યારે આ સિવાયના બીજા થતા હોય છે. તે વખતે 4થો કાળ હોય, એરાવતમાં પણ એક તીર્થંકર, 24 તીર્થંકર ક્યારે એક સાથે ન હોય. આ જ્યારે આ વિદ્યમાન 20 તીર્થંકર તો કેવા હોય છે? સદાય 170 પણ ન હોય. પણ જેમ નિયમ છે કે એક 20 તીર્થંકર, એક મેરુમાં પૂર્વમાં 2, પશ્ચિમમાં 2, એક મેરુ સંબંધી 4, એવા 5 મેરુ સંબંધી 20 સદાય હોય. અને જ્યારે ભરત અને એરાવતમાં 4થો કાળ હોય અને તીર્થંકર થાય તો એક સાથે 24 હોય એમ નહીં, જેમ ઓલા 20, પણ એક પછી એક. તો અહીંયા 4 તો છે જ, અને જ્યારે 4થો કાળ હોય ત્યારે એરાવતમાં 1 અને ભરતમાં 1, અને એ સિવાય વિદેહ ક્ષેત્રમાં એ તીર્થંકરો હોય છે. તો આપણે એ બધાને યાદ કરીને અહીંયા પૂજન કરીએ છીએ. આપણે થોડુંક લઈએ, 221 નંબરનો કળશ, 525 પાનો, 372 ગાથા પછી જે ગુરુદેસી લીધો કળશ એમાં લઈએ, બસ 372 ગાથા પછીનો 221 નંબરનો કળશ 525. જેવો રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું નિમિત્તપણું એટલે કારણપણું માને છે. શું જો નિમિત્તપણું એટલે અહીંયા ખાલી નિમિત્ત માને તો વાંધો નથી, પણ નિમિત્તનો અર્થ અહીંયા શું લેવું છે, હું કરું છું તો થાય છે. આપણે ઘણા લે ને દલીલ કરે ને કે પરદ્રવ્ય નથી, કાંઈ જડ છે ખબર ન પડે, એટલે એનું કાર્ય કોને કરવું પડે, એ પોતાની જ નાનું બાળક એને કાંઈ ખબર ન પડે, તેનું બધું ધ્યાન કોને રાખવું પડે, માતા પિતા એ વડીલ હોય એને રાખ, એમ પરદ્રવ્યને કાંઈ ખબર ન પડે એટલે એના કાર્યની જવાબદારી કોના ઉપર છે, આપણા ઉપર છે ને, ભગવાને આપણને કામ સોંપ્યું છે ને. એ વાત આખી અહીંયા, જેમ દરેક પદાર્થ સત છે અને સત કોને કહેવાય, ઉત્પાદ્વય ધ્રુવ યુક્તમ સત. તત્વા સૂત્રનું એક સુંદર સૂત્ર છે કે જેને તું પદાર્થ કીધો તો પદાર્થ કેવો છે, એ પોતાના દ્રવ્યગુણથી ભરેલો છે અને પોતાનું કાર્ય કરવાની એની પૂર્ણપણે સામર્થ્ય છે. સામાન્ય સામાન્ય ગુણ પણ શીખીએ તો એમાં પહેલો ગુણ કયો શીખે સામાન્ય ગુણમાં પણ, કે હોવાપણું, અસ્તિત્વ. તો હવે અસ્તિત્વ છે એ કેવું છે, ખાલી છે કે કંઈક ભરેલું છે, તો શેનાથી ભરેલું છે, કે એના ગુણો વસેલા છે અને એની સમય સમય વર્તી પ્રયોજનભૂત કાર્ય હોય છે. તો જ્યાં પદાર્થ છે અને પદાર્થની અંદર ગુણો છે અને એનું પ્રયોજનભૂત કાર્ય નિરંતર પોતાથી થઈ છે અને બદલે તો એના દ્રવ્યતા ગુણથી બદલે છે, એમાં બીજો કરે છે એવું ક્યાં પ્રશ્ન આવે. ઘણા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે, પૂજ્ય ગુરુદેવસી સામાન્યપણે જે સોનગઢ રહેતા હશે પહેલાં એને ખબર હશે, સાંજના આહારદાન પછી થોડુંક પોતે ફરતા, પછી જે સ્વાધ્યાય મંદિરની લોબી છે ને, ફર્સ્ટ પૂર્વ તરફથી આપણે એન્ટર થઈએ ત્યાં એક પાટ રહેતી હતી બે વિન્ડો ભાઈઓ તરફની, અને ત્યાં ગુરુદેવસી સાંજના થોડો વખત બિરાજમાન થતા, કોઈ મમુક્ષુ આવે કોઈ મહેમાન આવે કંઈક એવી રીતે. ત્યારે એક પ્રસંગમાં એવો છે કે એક નાનો બાળક આવ્યો, એને એમ પૂછ્યું કે જો ગુણની વ્યાખ્યા શું છે, તો ગુણની વ્યાખ્યા શું છે, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતોમાં રહે. એમાં શું આવ્યું, પહેલું તો દ્રવ્ય આવ્યું, પછી પૂરા ભાગમાં શું આવ્યું, ક્ષેત્ર, પછી એની સર્વ હાલતમાં શું આવ્યું, પર્યાય એટલે કાળ અને ગુણ એટલે ભાવ. એક જ વાક્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ અસ્તિત્વ, એક વાત. પછી બીજું શું, કે એની જે પર્યાય થાય છે એની પાછળ કોણ છે, જેને કહે એની પાછળ એનું બેકિંગ કોનું છે, એની સર્વ અવસ્થામાં હાલતમાં જે રહે, શબ્દ શું વાપરો છે, એમાં પરદ્રવ્ય રહે છે કે નિમિત્ત રહે છે એવો શબ્દ નથી વાપરો. પદાર્થ છે એના દરેક ક્ષેત્રમાં ગુણ પહેલું છે, એ ક્ષેત્ર દેખાય, હવે એની સમય સમય વર્તી પર્યાય થાય, કઈ પર્યાય થાય, શુદ્ધ કે અશુદ્ધ, કોઈ પણ પર્યાય લીધી અને એને પ્રવચન સારમાં નિશ્ચય નહીંના નિરૂપણ રૂપ શુદ્ધ નહીં કીધી છે. 189 દાખલા દેખાય ને, સામાન્યપણે સમય સારની દ્રઢદ્રષ્ટિ પ્રધાન અધ્યાત્મ શૈલીમાં શુદ્ધ નહીં કોને કહે, પર્યાય માત્રથી રહી ત્રિકાળી સભાઓને, અને ત્યાં પ્રવચન સાર છે. ફરીથી ગુરુદેવ બધા જ ખુલાસા કર્યા છે, 189 ગાથા પ્રવચન સારની કયો અધિકાર છે, જ્ઞેય અધિકાર. અને જ્ઞેય અધિકાર એટલે શું, કે પદાર્થ છે એ જ્ઞેય છે, તો જ્ઞેયમાં એના દ્રવ્ય ગુણ અને પર્યાય એનું બનેલું આખું જ્ઞેય છે, અને એ પદાર્થની જે પર્યાય છે ચાહે સો ગમે તે હોય એના જ ગુણ થકી એના જ દ્રવ્ય થકી એ પ્રણમન થાય. અને આ રીતે પરદ્રવ્યથી ભિન્નપણાનું કથન આ એનું નામ શુદ્ધ નયના દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ એ નિશ્ચય નહીં છે. જ્ઞાન નિશ્ચય નહીં એટલે શું, પરદ્રવ્યથી ભિન્નતા બતાવવાનું. એક ટોડરમલ જે વ્યાખ્યા લખી છે નિશ્ચય અને વ્યવહારની, શું છે, સ્વાશ્રિત્ય નિશ્ચય, પરાશ્રિત્ય તો એ પોતામાં છે, એ દ્રગુણ પર્યાય પોતામાં છે, સિદ્ધ કર્યું એનું નામ નિશ્ચય પડે. અને સમયસારની આખી શૈલી છે શેની આવે છે કે સમસ્ત પર્યાયો ભાવોથી રહીત અથવા તો રાગાદી ભાવોથી રહીત એ આ એનું નામ દેખે. અને અગિયારમી ગાથામાં કહીએ શુદ્ધ નહીં તો પર્યાય ભેદ માત્રથી ગુણ ભેદથી રહી, દરેકની પોતપોતાની શૈલી હોય છે. એમાં અહીંયા મુખ્યતા એ વાત કરવી છે કે કોઈ એમ માને, આમાં બે રીતે વાત હતી. કઈ વાત હતી? કર્ણાનુયોગનું શાસ્ત્ર આપણે હાથમાં લઈએ, એમાં એક કર્મકાંડ હોય ગોમટસાર, એમાં શું વાત આવે? જ્ઞાન હીનું કેના કારણે થાય? જ્ઞાનાવરણી કર્મ, જ્ઞાનાવરણી કર્મ ઉદય જ્ઞાને, સાચું એક્ઝેક્ટ લેવું હોય ભલે. ઘણી વાર આપણને છે ને કોઈ એમ પ્રશ્ન પૂછે જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે શું થાય? હા, નિમિત્તે, નિમિત્તે કીધું, એના કારણે નહીં, નિમિત્તે. ચાલો, નિમિત્તે જીવની પર્યાયમાં શું થાય? બસ એના નિમિત્ત, એનાથી નહીં, એના કરતા પણ નહીં. જ્ઞાનાવરણી કર્મના નિમિત્તના સમયે જીવની પર્યાયમાં શું થાય? આવરણ આવે ને. કેમ? એનો ક્ષોભસમ હોય તો ક્ષોભસમ થાય, એ નિમિત્તનો કહેવાય. જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થાય તો કેવળ નામ ક્ષાયિક ભાવ થાય, એનો કહેવાય. આપણને હંમેશા હિંતા જ યાદ આવે છે. જ્ઞાન ઉદય લો તો બરોબર છે કે જ્ઞાનાવરણી કર્મના ઉદયના નિમિત્તે આચ્છાદિત થાય, જ્ઞાન ઢંકાય, આવ એવા સાચી. પણ જ્ઞાનાવરણી કર્મનું નિમિત્તે આચ્છાદપણામાં છે કે ક્ષોભસમમાં છે, અને ક્ષાયિકમાં પણ છે કે એનો ક્ષયનો? તો કહેવાનું ફરીથી તો ન્યા ગોમટસારમાં તો એમ જ આવશે. મોહની કર્મના ઉદયથી દર્શન મોહનો ઉદય હશે તો મિથ્યા તો થશે, એનો ઉપસમ હતો તો ઔપસમિક સમ્યક દર્શન થશે. તો કથન પદ્ધતિ ત્યાં આ છે, પણ જો એનો ખ્યાલ નહીં હોય કે આ તો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે, એની જગ્યાએ આપણે એ કર્મને જ જીવની પર્યાયનો કરતા માની લેશે, એના માટે આ ખાસ. અને આ ક્યારે લીધું છે? આ 372 ગાથા સમયસર પૂરું કરવામાં, ત્યાં પણ આચાર્ય દેવ સર્વેશ્વર યાદ રાખજે કે અહીંયા ઓલું જે કર્ણાનુયોગમાં કોનું બતાવવાનું હતું, જ્ઞાનની હીનતા જીવ પોતાથી કરે છે ત્યારે જ્ઞાનાવરણી કર્મનો ઉદય નિમિત્તનું જ્ઞાન કરાવવા કરે. સમયસાર આદિમાં 75 આદિ ગાથાઓ આવે, તેમાં શું આવે? આ જે રાગ દ્વેષ મોહ અંતરંગમાં ઉત્પન્ન થાય, કોનું પરિણામ છે? પૂતગલનું પરિણામ છે, જીવનું પરિણામ નથી. કોની વાત કરવી છે? પોતાના સ્વભાવને દેખાડવા માટે. આશ્રવથી જો ભિન્ન નથી સ્વભાવ ખ્યાલમાં આવતો તો આશ્રવનો અભાવ કેમ કરશે? તો બે શૈલીમાં કર્મથી એ રાગાદી છે, અહીંયા આ સિદ્ધ કરે છે એવો એકાંત નહીં માની લેતો કે કર્મ જ બધું કરાવે છે. અને જો કર્મ કરાવતું હોય તો રાગને ટાળવાનો પણ તારો અધિકાર નહીં રહે. જો રાગને કરવાનો તારી પાસે અધિકાર નથી તો રાગને ટાળવાનો પણ તારો અધિકાર. અને એટલા માટે 372 ગાથામાં તો આચાર્યદેવ એક સિદ્ધાંતોમાં દરેક દ્રવ્યના પરિણામનો ઉત્પાદ પોતાના સ્વભાવથી થાય એમ અમે દેખીએ છીએ. પોતાની શું આપી છે? સાક્ષી. અને પરદ્રવ્યથી થાય છે એમ અમને જોવામાં આવતું બે રીતે લીધું છે. એમાં ઘડા રૂપે કોણ પરણવું છે કે માટી પોતાના સ્વભાવ રૂપે પરણતી ઘડા રૂપે થાય છે. એ કોઈ કુંભારના સ્વભાવ રૂપે ઘડો નથી થયો એનો. તો એ રીતે આપણને કહે છે કે આચાર્યદેવને જો આવું દેખાય છે તો આપણે પણ આપણી અભિપ્રાય બદલવો પડશે. કથન શૈલી કર્ણાનુયોગની કે અહીંયા અધ્યાત્મની, એનો આપણે એ અપેક્ષાથી શું સિદ્ધ કરવું છે એ વાત છે. એકાંતે માની લેવું. જેમ પૂજાના જયમાલામાં શું આવ્યું હતું? આપ તમે આવ્યું હતું ને દેવાગમ સ્તોત્ર સમંત ભદ્રાચાર્ય, એમાં શું છે? આત્મા એકાંતે સત્તા સ્વરૂપ છે કે અસત્તા છે? ભાવ અભાવ બધા શબ્દ આવ્યા હતા ને. તો કેવું છે આત્મા? જગતમાં એક જણ એકાંતે કે જગતમાં બધું ભાવ સ્વરૂપ જ છે, અભાવ કાંઈ જ નથી. તો શું શબ્દ આવ્યા હતા? ચાર અભાવ દેખાડ્યા કે પ્રાગ ભાવ ન હોય તો શું થાય? શું થાય? અનાદિનું કાર્ય ચાલ્યું જ રહેશે, કારણ કે વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ નથી. નવી પર્યાય તો થશે નહીં, તો ભૂતકાળની જ પર્યાય શું છે? ચાલ્યા કરશે. તો આપણે કેવા રહી જશું? અજ્ઞાનીના અજ્ઞાની રહેશે, મનુષ્યના મનુષ્ય. એવી જ રીતે પદ્ધંસા અભાવ નહીં હોય તો જે કાર્ય છે એ અનંતકાળ સુધી રહેશે, કારણ કે વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં તો અભાવ થવાનો નથી. છતું એમાં બધું લીધું, અને અન્યનો અભાવ નહીં હોય તો પૂતગલ જુદા રૂપે રહેશે નહીં, પૂતગલ એક જ થઈ જશે આખું. એના જુદા પરમાણુ કે સ્કંદ છે, વર્ગણાઓ છે, એવું જ કાંઈ રહેશે. એ તો પ્રત્યક્ષ દેખાય છે, જુદા જુદા વર્ગ છે, વર્ગણાઓ છે, છૂટા પડે છે. એટલે તો કેમ ભાઈ જાડા થઈ ગયા ને કેમ પાતળા થઈ ગયા? તો એ અને અત્યંત અભાવ ન હોય તો જગતમાં કોઈ અનેક દ્રવ્યની સ્થિતિ સિદ્ધ નહીં થાય. બીજા તો જવા દઈએ, આનંદ જીવ જ સિદ્ધ નહીં થાય. તો એક જીવ સંસારમાં હોય તો બધા જીવ ક્યાં હશે? તો આ રીતે. અને છતાં કીધું છે કે એકાંતે ભાવ છે કે એકાંતે અભાવ છે? તો કે એવું નથી, સ્વથી ભાવરૂપ છે અને પરથી અભાવરૂપે છે. બીજો અર્થ એનો લીધો સપ્તભંગી. સપ્તભંગી શું લીધું? સ્યાત અસ્થિ, સ્યાત નાસ્તિ. કોઈ અપેક્ષા એ અસ્થિ એટલે મારા સ્વભાવથી, મારા દ્રવ ક્ષેત્ર કાળભાવથી મારી અસ્થિ છે, અને પરદ્રવ ક્ષેત્ર કાળભાવથી નાસ્તિ. અને છતાં આ ક્રમે નથી, એક સાથે છે. અને એટલે માટે ત્રીજો બોલ કેવો આવ્યો? અસ્થિ નાસ્તિ. ત્રીજો બોલે છે ને, પહેલો બોલ સ્યાત અસ્થિ, સ્યાત નાસ્તિ. એનો જ અર્થ, સ્યાત એટલે કોઈ અપેક્ષા હોય તો કઈ અપેક્ષા હોય? પોતાની અપેક્ષા હોય, સ્વની અપેક્ષા હોય. પછી સ્યાત નાસ્તિ તો કઈ અપેક્ષા હોય? નાસ્તિ પરની અપેક્ષા હોય, નાસ્તિ. કારણ કે પરની નાસ્તિ ન હોય તો સ્વપર એક થઈ જશે, હું એક સ્વાધીન તત્વ સિદ્ધ નહીં થાય. તો આવા બે નાસ્તિ અને અસ્થિ ધર્મ કેવા છે? ક્રમશ છે. પહેલા સમયે અસ્થિ ને બીજા સમયે ક્રમશ, તેમ જ આવે ને. ફરીથી, અસ્થિ અને નાસ્તિ બે ધર્મ લીધા, બે ધર્મ કેવા છે? ક્રમશ છે ને? નહીં, એક સાથે છે, એક એટ એ ટાઈમ છે, એટ એ ટાઈમ, એક સાથે એક જ સમયમાં. તો આપણે તો એ ક્રમે બોલ્યા, તો એટલા માટે આપણને કહેવા માટે ભાઈ ક્રમે અમે કહ્યા છે, પણ છે તો એક સાથે અક્રમ. તો એક સાથે કેમ નથી કહે? કે અવક્તવ્ય છે, કહી શકાતું નથી. માટે ચાર જ બોલાય, પછી તો એના કોમ્બિનેશન જ છે વધારે. મુખ્યતા તો ક્યાં છે? ચાર. અને આનું નામ શું કહેવાય? સપ્તભંગી. એટલે સાત પ્રકારે જો આ વસ્તુ સ્વરૂપને તું જોઈશ તો તને સ્વતંત્ર સ્વાધીન દેખાશે. ખરેખર તો આજનું એક પ્રવચન સાંભળ્યા પછી જો હવે પરદ્રવની કર્તાપણાનો શું છે આપણને? શું છે? બહુ ઢીલા ઢીલા શબ્દ નહીં. પરદ્રવના કર્તાપણાનું શું છે આપણને? ઉત્સાહ છે, અભિમાન ને ઉત્સાહ. આમ કરીને, આમ કોકનું કરીને દેખાડે તો આમ ઘરે કેવું આવશે? મેં આજ તો આ કરીને દેખાડ. ખરેખર ખરેખર પરદ્રવના કર્તાપણાનો ઉત્સાહ, રસ, ઉલ્લાસ જે દી નીતરશે તે દી કંઈક આત્માના કાર્યની ભાવના જા નિરંતર ક્યાંક ને ક્યાંક. કારણ કે અંતત આ મનુષ્ય પર્યાયમાં માન જોવે છે, અને માન ક્યારે મળશે? જગતમાં હું કરતા પણ સ્થાપિત થાયશ તો જગત માન આપશે, ને તો કોઈ ભાવે નહીં પૂછે. કોઈ કાર્ય થયું, કોઈ પ્રસંગ થયો, એમાં બધા બહુ સફળતા થાય તો કોની વાહવા કોની બોલાય? જીવનમાં આ એક બહુ જ વિભાવનો અને પરદેવના કરતાપણાનો રસ જ્યાં સુધી નહીં નીતરે ત્યાં સુધી આ આત્મતત્વ આત્મા આવવાનું નથી. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, જે અધિકારની અંદર આત્મા અકર્તા અભોક્તા 320 ગાથામાં કોનો અકર્તા ભોક્તા? બંધનો, મોક્ષનો, ઉદયનો ને નિજરા, ચાર પ્રકાર છે ને. એવી ટોચની વાત છે, એમાં હજી આ બે દ્રવ્યની કરતાપણાના મિથ્યા અભિપ્રાયના અભાવ કરવાની વાત લીધી છે. જ્યાં સુધી આ વાત જો યથાર્થપણે અંદરમાં નહીં ઉતરે ત્યાં સુધી એક ડગલું નથી. તો આગળની વાત તો આશ્રવથી રહિત છું અને એક સમયની પર્યાય જેટલો પણ નથી એ વાત તો દૂરની. જીવનમાં વારંવાર એક આ રસ કરતાપણાના અભિમાનનો, તો ચલો થોડું ફરીથી વાંચીએ આપણે. 221 કળશે 525, જેવો રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ, આ પરદ્રવ્ય જ મને કરાવે છે. એક કોઈ જગ્યાએ વાત ગુરુદેવ કહેતા ને, શું કર્મે રાજા કર્મે, બધું જ કર્મ જ કરાવે આ બધું. શું છે અન્યમાં આવે, આ ઈશ્વરની લીલા છે. જૈનમાં આવ્યા પછી શું શરૂ થાય કર્મ, એમાં શું છે ફરક શું પાડ્યો? અહીંયા કે છે જે પરદ્રવ્યનું જ એમાં કારણ માને છે, પોતાનું કારણ કાંઈ નથી માનતા. હવે એ કેવા જીવો છે? તે શુદ્ધ બોધ વિધુર અંધ બુદ્ધય, શું શબ્દ વાપરો છે? તે જીવ આવું જે માને છે કે પરદ્રવ્ય જ બધું મને કરાવે છે, મારું તો કાંઈ એમાં અપરાધ નથી, દોષ નથી, ગુનો નથી, એ કેવો છે? શુદ્ધ બોધ. શુદ્ધ બોધ એટલે શુદ્ધ એટલે યથાર્થ સાચું, અને બોધ એટલે જ્ઞાન. સમ્યક જ્ઞાનથી કેવો છે? વિધુર. વિધુર એટલે ખબર ને રહી તેમ નહીં, વિધુર એટલે શું? વિધવા સ્ત્રી માટે, પુરુષ માટે વિધુર કહેવાય. તું રાયડો છો સેનાથી? સાચા જ્ઞાનથી રહીત છો. અહીંયા વિધુર કહીને પુરુષને માટે વિધુર કહેવાય. તો અહીંયા કે તને સાચું જ્ઞાન, જો તારો અભિપ્રાય આવો છે તો શુદ્ધ જ્ઞાનથી તું કેવો છું? રહીત એટલે વિધુર, રાયડો છે એનાથી રહીત છો. અને કેવો છો? તું અંધ થઈ ગયો છે. કોને માટે આ શબ્દ વાપરો છે? કોના માટે? અગિયારંગ નવપૂર્વ ભણી ચૂકો છે અને છતાં પણ પરદ્રવ્યના કરતાપણાનો અભિપ્રાય છે. કોઈને એમ થાય આટલી એક સીધી વાત એને નહીં ખબર પડી હોય અગિયારંગમાં? આવી જશે ને, આવી તો બહુ સિમ્પલ વાત છે ને, તેને તો ખબર જ હશે, એને તો આવું કાંઈ માનતો નહીં હોય. ફરીથી ક્ષોભસમ જ્ઞાનથી જો સ્વાનુભૂતિ થતી હોત તો આપણે બધા અત્યારના મોક્ષ પહોંચ્યા હોત. આખો માર્ગ રૂચિનો છે, રસનો છે. એમાં એની જે 206 નંબરની ગાથામાં આવે, આ માં સદા પ્રીતિ, પ્રીતિ પ્રીતિ શ્રદ્ધા સંબંધીની છે. જ્યાં જેની પ્રીતિ ત્યાં તેના ઉપયોગની સ્થિરતાનો પ્રયત્ન થયા વગર જ રહેશે નહીં. વીર્ય એની રચના કરવાનું બળ આપ્યા વગર રહેશે નહીં. કેમ નથી થતું? ખરેખર એ પ્રશ્નનો ઉત્તર કોઈને પૂછવા કરતા પોતાની રૂચિનો વિચાર કરવાનો. પાછા એમાં ઘણા પ્રશ્ન તો ઘણા કે અમને રૂચિ નથી એમ તમે કેમ કે અમે ખટા દોડી દોડીને આવીએ છીએ, તમે કયો છો તો દોડી દોડીને આવીએ, તમે કયો છો એટલે બાકી પોતાને તો. અહીંયા કહે છે કે એ રુચિ ક્યાં સુધીની છે? તત્વ સાંભળવા સુધીની, તત્વ યાદ રાખવા સુધીની, તત્વ સુધી વિકલ્પો કરવાની, ક્યાં સુધીની છે એ રુચિ? જ્યાં સુધી એ વિકલ્પોથી બહિર્લક્ષી ધારણા જ્ઞાનથી ઉપર ઉઠીને નિરપેક્ષપણે સ્વભાવ સન્મુખ નહીં ઢળે ત્યાં સુધી કોઈ કાર્યની સિદ્ધિ થવાનું નથી. 400 ક્ષોભસમની અલ્પતા એટલી હોય કે 9 તત્વના 7 તત્વના નામ પણ ના આવડતા હોય, પણ એક રુચિનો જો અંદરમાંથી એક ઉપાડ થયો તો આ કાર્ય સેજે થયા વગર રહેશે નહીં. અને એમાં સૌથી પહેલું જે અડચણ હોય, હર્ડલ હોય, તો આ પરદ્રવ્યના કરતાપણાનો આવે. એના માટે શુભ રાગની મીઠાશ ને રસ છે એ તો પુનપાપ અધિકારમાં સાથે લીધું, પણ આ પરદ્રવ્યના કરતાપણાનો અભિમાન, પોતાનું કાર્ય કરવાનું. ગુજરાતીમાં તો શું કે, ઘરના છોકરા ઘંટી ચાગટન પાડોશીને, એમ મારું આત્મહિત કરવાનો તો કોઈ પરિણામોના ઠેકાણા નથી, અને આખા જગતનું કાર્ય કરવાનું શું છે? અભિમાન, નિરંતર કરતા બુદ્ધિનું ઝેર. જે મોલામાં કહીએ, રગે રગે ઝેર વ્યાપી ગયું હોય તો શું થાય? એનો કોઈ ઉપાય નથી. એમ પર્યાય પર્યાય, સમયે સમયે કરતા બુદ્ધિનું એટલું અભિમાન. જીવનમાં એક નિષ્ફળતા કેમ નથી આવતી? કરતાપણાના બોજાથી રહીત, સ્વયં જગત પરિણમી રહ્યો છે એમાં મારે કરતાપણાનું અભિમાન શું કરવું? એ નિષ્ફળ થયેલી પણતી જ વિભાવેથી સ્તંભી સ્વરૂપ તરફ જવાની છે. તો એ આવી જેનો અભિપ્રાય છે, બુદ્ધિ છે, શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે, અને અને એનું ફળ શું છે? મો નદીને ઉતરી શકતા નથી. આવી નદી ક્યાં હશે? મો નદી. મો નદી ક્યાં છે? આવી મારામાં તો કાંઈ હોય જ નહીં, હું તો શુદ્ધ જ છું, મારામાં તો સંસાર નથી, કાંઈ જ નથી, હું એક. અરે કાંઈ નથી એવું જાણનાર તું તત્વ છે ના અનુભવથી બોલે છે કે શબ્દો ખાલી વાપરે છે? પોતાના તારા દોષે તને બંધન છે, પહેલી સંતની શિખા. જ્યાં સુધી દોષનો સ્વીકાર નથી, સંસારનો પર્યાયમાં ભવનું દુઃખ લાગ્યું નથી, એ ભવના અભાવનો શું પુરુષાર્થ કરશે? જીવનમાં એવું ભવનું, સંસારનું, પરિભ્રમણનું દુઃખ લાગવું જોઈએ કે આ સમયે જો મારે છૂટાતું હોય તો બીજા સમયની રાહ નથી જોવી. એવી જેને લાગી હશે એના માટે આ એક ઉપાય છે. પહેલી ભૂમિકા તો તૈયાર કરે. આ પહેલું કે મારા મેં પડદેવનું કાર્ય કરવાનું અભિમાન કરું છું અને એના ફળમાં શું છે? મો નદીને ઉતરી શકતા નથી, કારણ કે કર્તાપણાનું અભિમાન છે, એમાં મો ક્યાંથી છૂટવાનો? મોમાં તો એકાકાર થઈને કર્તાપણાનો અભિમાન કરીએ તો મો નદીને ઉકળતા. અને આના જ પછી શું લીધું હતું? પ્રવચન સારની 189 ગાથા થોડુંક જોઈ લઈ. ગુરુદેવજી લીધું ફરીથી આપણે જો 189 ગાથા છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપણ એટલે જ્ઞેયનું સ્વરૂપ બતાવતા સાથે કહે છે. અને પાછું આ વાત જો એમાં મૂળ અન્વયાર્થ છે, એમાં શેની વાત લીધી છે? આ એટલે પૂર્વોક્ત રીતે જીવોના બંધનો સંક્ષેપ, તું તારા રાગદેશમાંથી બંધાય એવો સંક્ષેપ. નિશ્ચયથી અરંત દેવોએ કોની સાક્ષી આપે છે? કુંકુનાચાર્ય આ વાત કોણે કરી છે? અમે એકલા કરી છે એમ નથી, કોણે કરી છે? અરંત દેવોએ કરી છે, અને ખાનગીમાં કોઈક કોઈકને કરી છે. નહીં, ખાનગીમાં કોઈક કર્કને કરી હશે કે અરિયંત દેવે કે અરિયંત દેવોને એ યતિઓને કહ્યો છે. અને નિયમસારમાં મુનિરાજ તો એવો એક શબ્દ વાપરે છે, ભુવન વિદિતા સત્યને. શબ્દ શું વાપરો? ભુવન એટલે આ ત્રણેય લોકમાં જાહેર વાચા કોઈ ખાનગી નથી, અંદરમાં છુપાવા જેવી વાત નથી, જગત પ્રસિદ્ધ ભુવન વિદિત આ સત્યને તું કેમ સ્વીકારતા? ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ છૂટતી હશે, કેવી છૂટશે? ધીરા અવાજે કોક કોકને સંભળાય એવી હશે તો કેવું હોય છે? જેની ઉપમા કોના માટે આપવામાં આવશે? ઘન ઘોર અવાજ જે થતા હોય ને બધા, એમ વાદળાને ગગડ બધા, એમ ભગવાનની વાત, નિજ નાદ તરજિત મેઘ ગર્જિત. આપણે આવે છે ને સન્માર્ગથી, એમાં ભગવાનનું નાદ કેવો હોય છે? મેઘ ગર્જિત. મેઘ એટલે ખબર પડે વરસાદ વાદળાના, અને વાદળામાં એ ગડગડાટ થાય, એનાથી શું થાય છે? જીવો ભય પામતા ઘણી વાર બહાર. અહીંયા હે ભગવાન, આપની એવી વાણી છે એ ધૈર્ય નિર્જિત મંદરો જીવોને નિર્ભય બનાવે છે, ભયવાન નહીં, પણ આપની વાણી એવી ગાજતી હોય. કોઈ આમ જેને કહે ને કે કોઈ આમ ઢીલી પહોંચી, આમ જ્યાં શંકા હશે નિર્ણય નહીં હોય ત્યાં ઢીલી પહોંચી હશે, અને જ્યાં અનુભવના વિશ્વાસપૂર્વકની હશે ત્યાં નિશ્ચિતતા રૂપની હશે. તો એની ટીકા છે, રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. રાગ પરિણામ કોનું છે? આત્માનું જ. કોઈનું બીજાનું એમાં હસ્તક્ષેપ નથી. આત્મા પરિણામ જ આત્માનું કર્મ છે. અને તે કેવા રૂપે હોય છે? પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. બે પ્રકાર, રાગ પુણ્ય રૂપે હોઈ શકે છે, પાપ રૂપે પણ હોઈ શકે. અને એ રાગ પરિણામનો જ આત્મા કરતા છે, અને આત્મા કરતા છે તો તેને જ ગ્રહે છે અને તેને છોડે છે. આ જીવનો અધિકાર. જીવ પોતાના રાગ પરિણામ સિવાય કોઈ કર્મને બાંધા છે અને કર્મને છોડે છે એવું નથી, અને એ પરિણામનો આત્મા જ કરતા છે, એમાં કોઈ કર્મે આવીને અડધું કરાયું છે. અને એટલા માટે તે શબ્દ આવે છે કે એ જે કોઈ કરતા છે, ઉપાદાન છે, ઉપાદાન નિજ પોતાની કાર્યનો કરતા છે. ઉપાદાન બલ જહાં તહાં નહીં નિમિત્ત કોતા. ઉપાદાન પોતાનું કાર્ય કરતા કરતા ક્યારે થાકી જાય તો નિમિત્તનો અવસર આવશે, પણ ઉપાદાન ક્યારે પોતાનું કાર્ય કરતા થાકતું જ નહીં નિમિત્તનો. જીવનમાં આજ આપણે નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્તને કરતા પણે માની લઈએ, તો એ આત્મા જ એનો કરતા છે. તેથી તેનો ગ્રહ નારને છોડના. આ હવે શબ્દ શું છે? શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ. આમાં પ્રશ્ન કોઈને થઈ શકે, અહીંયા રાગની કોની કરતા પણ આની વાત આવી? રાગાધીન. અને રાગનો આત્મા કરતા થાય તો આત્મા કેવો થઈ જાય? અશુદ્ધ થઈ જાય. તો આમાં શુદ્ધ દ્રવ્ય ક્યાં આવ્યો? પ્રશ્ન તો થાય ને, રાગનો આત્માને કરતા કીધો તો રાગ કેવા છે? શુદ્ધ પરિણામ કે અશુદ્ધ પરિણામ? અશુદ્ધ. અને એનો કરે તો આત્મા કેવો થઈ જાય? અશુદ્ધ થઈ જાય. તો પર્યાયમાં પણ અશુદ્ધ તો થઈ જાય ને. રાગ પર્યાયમાં થાય તો અશુદ્ધતા તો થાય કે ના થાય? એ સારું, રાગ થવાય છતાં શુદ્ધ અશુદ્ધતા ન થાય. રાગ થવા છતાંય પર્યાયમાં, પર્યાયની જ વાત કરું, પર્યાયમાં અશુદ્ધતા થાય કે નહીં? તો એ આત્મા દ્રવ્ય શુદ્ધ છે ને, પર્યાય અશુદ્ધ છે કે નહીં? તો અહીંયા શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ ક્યાંથી આવ્યો શબ્દ? ફરીથી અહીંયા એક વાત સમજવા જેવી છે, એક શુદ્ધનો અર્થ શું? ઘણી વાર આપણે વાત થઈ શુદ્ધનો અર્થ શું. આજે દૂધ શુદ્ધ લાવ્યો, પ્યોર લાવ્યો, એનો અર્થ શું? એમાં નળનું અશુદ્ધ પાણી ઉમેર્યું નથી, પાણી જ નથી. એકમાં બીજાનો ફરીથી એકમાં બીજાનો સદભાવી અશુદ્ધ છે, અને બીજાથી ભિન્નતા એ એક શુદ્ધ છે, એ પરદ્રવ્યથી ભિન્નતા માટે. પછી પર્યાયમાં પણ અશુદ્ધતા છે, ભેદભાવો છે, એનાથી રહિત એ સ્વભાવરૂપ શુદ્ધતા જે આશ્રયભૂત છે. આ પરદ્રવ્યથી ભિન્નતા માટેની આખી વાત. તો એ જ્યાં સુધી હજી વાત નિશ્ચિતપણે સ્વીકાર્ય નથી, અને સર્વથા અધ્યાત્મ શૈલીમાં વાત આવે કે રાગ તો પૂતગલના જ હોય, પૂતગલ જ હોય, તો એ વાત પહેલી આ સિદ્ધ કરીને, પહેલું અસ્તિત્વ સિદ્ધ કરીને પ્રયોજન સુધી પહોંચો. બજારમાંથી છાલવાળું કેળું લાવીને પછી છાલ કાઢવાની વાત લેવી, હજી લાવ્યા જ નથી કે જોયું જ નથી, ને એવું છાલ વગરનું કેળું ગોતવા જશો શું થશે? એમ અહીંયા પહેલું જ આજનું પ્રવચન, ખાસ પરદ્રવ્યના કરતાપણાના અભિમાન જો હજી પણ જો એ ભાવ અંદરમાં જો ન તો શું આજનું પ્રવચન? કે કમસે કમ પહેલો જેને કહે ને પાસેરામાં શું કહેવાય, આ પહેલી શરૂઆત છે સાધનામાં. પહેલી બે અને ત્રીજી ગાથામાં તો ત્યાંથી શરૂઆત કરી છે આચાર્ય. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેમ ન્યાથી આખી વાત કરી? તમે સમયસાર જેવામાં પણ આવી હજી વાત કરો. હજી તારામાં મૂળ પાયામાં શું કહે, ખાટલે મોટી. એ મૂળ પાયામાં હજી બે દ્રવ્યની કરતાપણાની નિસંગતા શબ્દોથી નહીં, શબ્દોથી તો ક્યાંય સુધી પહોંચી ગયા છે આપણે, પણ ભાવમાં આ જ્યાં સુધી દળતા નહીં આવે ત્યાં સુધી પણથી પર સન્મુખતાથી પાછળ આવવાની નથી. તો અહીંયા શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય એટલે અહીંયા પરાશ્રિત પણ નહીં, સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર. તો એ જે છે સ્વમાં, જે કાંઈ છે મારામાં, મારાથી, મારા કારણે થયું, આ સ્વાશ્રિત નિશ્ચય. તો શુદ્ધ દ્રવ્યના નિરૂપણ, શુદ્ધ દ્રવ્ય એટલે ફરીથી પરદ્રવ્યથી ભેળસેળ વગરનું, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળવામાં હોવારૂપ, પોતાની શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય એના રૂપ નિશ્ચય નય છે. નિશ્ચય સ્વાશ્રિત નિશ્ચય પરાશ્રિત, જ્યાં પરની વ્યાખ્યા આવી, સાપેક્ષતા આવી, એ જ વાતને કર્ણાનુયોગમાં આવે કે કર્મના નિમિત્તે થયું તો એ આખી પરાશ્રિત વાત વ્યવહાર, અને મારા જ અપરાધથી મેં ઊભી કરી છે એ સ્વાશ્રિત છે. તો અહીંયા શુદ્ધ દ્રવ્ય એટલે પોતાના જ અસ્તિત્વમાં મારા જ દોષથી અપરાધથી મેં આ ઊભો કર્યો, એ વાત અહીંયા આપણને દેખાડી. પછી આ જ કળશ ટીકામાંથી આખી ગુરુદેવશ્રીએ કળશ ટીકા કઢાવી, અને એની વ્યાખ્યા એ સિવાય નાટક સમયસારમાંથી પણ એ કઢાવીને આખી વાતની એ લીધી. એના ઉપરથી થોડીક વાત ગુરુદેવસિંહે 372 ગાથા ફરીથી કાઢીને આપણને બતાવી ને, ચાલો આપણે થોડીક વાંચીએ એમાંથી ટીકા, જેટલો સમય છે થોડું. હવે આ અર્થને ગાથામાં કહે છે, એની પહેલા પણ 219 ગાથાની આપણને બતાવ્યું હતું ગુરુદેવસિંહ, 200 જે છે, ના અન્ય દ્રવ્યમ વિક્ષતે કિંચના આપી છે, 521 પાનું 219નો એનો શ્લોકાર જો એ પણ વાંચી લઈએ. તત્વ દ્રષ્ટિથી જોતા, ફરીથી શબ્દ શું છે, 219 નંબરનો શ્લોક એનો શ્લોકાર છે, 521 પાને નીચેથી ચોથી લાઈન, તત્વ દ્રષ્ટિથી. આ કઈ શબ્દ આવ્યો, તત્વ દ્રષ્ટિ કે વ્યવહાર દ્રષ્ટિથી, નહીં વ્યવહાર કઈ કામનો નથી ને એનાથી, એમ નહીં, તત્વ આપણ એક તત્વ છે પરદ્રવ્યથી ભિન્નતાનો, રાગ દ્વેષને ઉપજાવનારું કોઈ કોઈ દ્રવ્ય જરા દેખાય છે. એ તો આચાર્યને નહીં દેખાતો, આપણને તો ઘણા બધા દેખાય છે નહીં, કોઈ આવીને મને ગુસ્સો કરાવે, કોઈ આવીને મને રાગ કરાવે, એમાં વળી તત્વ થોડા શીખી ગયા હોય તો શું થાય, કર્મનો એવો આકરો ઉદય આવ્યો કે મારે રાગ મારે કરવો તો નથી, અને થયો તો છે તો કોને કરાવ્યો, નહીં બહુ સિમ્પલ લોજિક છે ને, આપણે રાગ કરવો નથી, ક્રોધ નથી કરવો ને, અને છતાં થાય છે તો નેચરલી કોણ એને કોણ કરાવે છે આપણને, કર્મનો ઉદય, મોહની કર્મનો ઉદય. ફરીથી આ આપણો જે નિયમ બાંધ્યો ને, મારે કરવો નથી એટલે ન થાય, તારે ઈચ્છાને આધીન પરિણમન નથી, તું પુરુષાર્થ કેવો કરે છે એવું પરિણમન થવાનું, તારી ઈચ્છા તો સમ્યક દર્શન થાય, તો સમ્યક દર્શન કેમ નથી થયું જીવનમાં. આપણે એક આપણી કલ્પનાથી માની લીધું, મારી ઈચ્છા નથી એટલે પરિણમન ન થવું જોઈએ, ઈચ્છા આધીન નથી, તે તારી ભાવના પ્રમાણેનો પુરુષાર્થ કર્યો છે, ભાવના પ્રમાણે પુરુષાર્થ કરવો નથી ને ઈચ્છા પ્રમાણે ફળ જોવે ક્યારેય નથી મળવાનું. અહીંયા બહુ સુંદર રીતે કે રાગ દ્વેષને ઉપજાવનારું, પછી શબ્દ શું વાપરો, અન્ય દ્રવ્ય એક વાત, અને જરાય, જરાય એટલે એક ટકો પણ એમાં એની ભાગીદારી નથી પરદ્રવ્યની, હું જે કોઈ રાગ દ્વેષ કરું છું એમાં અન્ય દ્રવ્ય જરાય, આચાર્ય શું કહે છે અમને, ન વિક્ષતે, ન વિક્ષતે એટલે અમને દેખાતું નથી, આપને તો ક્યાંથી દેખાય, તમે તો આત્મામાં એવા પ્રમત અમૃતમાં જોલો, આવું ન દેખાય, આવું અમને, અમને તો દેખાય ને, કારણ અમે તો બહિર્મુખમાં છીએ. આચાર્ય દેખે છે, કમસે કમ એકવાર સાચું જોતા તો શીખ, એકવાર આવો તત્વનો નિર્ણય કરતા તો શીખ, તો પછી કંઈક પરિણમન થશે. કારણ કે જો સિદ્ધાંત આવે, સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ, આ જે ટીકામાં જ પછી આવશે 372 ગાથામાં આ શબ્દ, કે સર્વ દ્રવ્યોની કોની વાત લીધી છે, એક બે નહીં, સર્વ કહેતા છ છ દ્રવ્યોની ઉત્પત્તિ, ફરીથી દ્રવ્યોની ઉત્પત્તિ એટલે શું, ઇઝ ઇક્વલ ટુ સદ્રવ્યના પરિણામની ઉત્પત્તિ, દ્રવ્યની તો ઉત્પત્તિ નથી, ગુણની જે 372માં ગુણ શબ્દ છે ને, ગુરુદેવ ખુલાસો કર્યો ગુણમાં પર્યાય લેવી, એમાં અહીંયા સર્વ દ્રવ્યની ઉત્પત્તિ એટલે કે દરેક દ્રવ્યના ગુણની પર્યાયની ઉત્પત્તિ કોનાથી થાય છે, ક્યારેક ક્યારેક બીજાથી થાય છે, પણ કોઈ કે અમારા સ્વભાવમાં તો રાગ થાય એવો સ્વભાવ જ નથી, તો તમે કહો તો અમારી પાસે દલીલ છે, છે આત્મામાં રાગ કરવાનો સ્વભાવ છે ક્યારેક અને થાય છે ને, તો કોણે કરાવ્યો છે, સ્વભાવ ત્રિકાળી નથી પણ પર્યાયમાં વિભાવ સ્વભાવ છે, કોઈને જોવી તો 39મી ગાથા નિયમસારની જોઈ લેવી, વિભાવ સ્વભાવના સ્થાનો નથી, શબ્દ શું વાપરો છે, ટાઈમ તો નથી, એક સમયની પર્યાયમાં વિભાવ થાય એવો એક સમયની પર્યાયનો પણ સ્વભાવ છે, રાગ ન થાય એ ત્રિકાળી સ્વભાવ નથી, પણ પર્યાયમાં પણ જો એવી થવાની યોગ્યતા ન હોય તો કોઈ દી અશુદ્ધતા થાય જ નહીં, તો સંસારને આશ્રબન તત્વ સિદ્ધ નહીં થાય. તો બહુ સુંદર રીતે આપણી પહેલી મૂળ પાયાની ભૂલ, પરદ્રવ્યના કરતા પણાનું, કે પરદ્રવ્ય મને કરાવે અને હું પરનું, એ માન્યતા માટેનું આ સુંદર પ્રવચન, ગુરુદેવસિંહની કરુણા અને આ પ્રવચન કદાચ ખ્યાલ હશે ક્ષમાવણી પર્વનું છે, અને ત્યારે કદાચ ઘણા હિન્દી ભાષીઓ 10 લક્ષમાં આવ્યા ને જવાના છે, જાણે ગુરુદેવસિંહ એમ એક એકના કેટલા નામ બોલી બોલીને કે આ સમજો આ સમજો. એક ભાઈને તો નજીક બોલાવીને કે આ મૂળ પાયાની વાત છે, અને બધું શું કરે નહીં, બધું રામજીભાઈ પણ ટપકા, આ રેકોર્ડ થાય, રેકોર્ડ ભલે થાય, આ તો બધાને પહોંચાડવાનું, આ કોઈ ખાનગી વાત રાખવા જેવી નથી. સુંદરનું પ્રવચન ફરી ફરીને સાંભળવું છે, ફરી ફરીને એના ભાવો અંદરમાં ઉતારવા છે.
સહજાનંદી સોદ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી સોદ સ્વરૂપી અવિનાશી.